તારીખ 7/3/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 492 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 619
સિંદુર વચનામૃત પત્ર 492 પાનું 393 મુમુક્ષુ જન્ના પરમહિતશ્રી મુમુક્ષુ પુરુષ શ્રી સ્વભાગ એમની મુમુક્ષુતા જોઈને કૃપાળુદેવને માન હતું અને બીજા મુમુક્ષુઓના એ હિતને બહુ સારી રીતે જોતા હતા. અનેક મુમુક્ષુઓને કૃપાળુદેવની સમીપ લઈ ગયા છે એવું પણ નિમિત્ત એમનાથી બનેલો અને એ અભિપ્રાયને એ ભાવના એમણે જોયેલી એટલે સંબોધનમાં એ વાત લખી છે. મુમુક્ષુ જન્ના પરમ હિતસ્વી એટલે પરમ હિત થાય એવું ઈચ્છનારા. અત્રે સમાધિ છે, આપણે જેમ શરીર માટે લખીએ કે અહીંયા કુશળતા છે કે પ્રતિકૂળતા નથી. કૃપાળુદેવ તો પરિણામથી જ વાત લેતા હતા કે અત્રે સમાધિ છે એટલે પરિણતિ આત્મા સાથે બરાબર શાંતિથી પ્રવર્તી રહી છે. ઉપાધિ જોવાથી તમે કાંઈ આત્મવાર્તા નહીં લખી શકતા હો એમ ધારીએ છીએ. આ દિવસોમાં કંઈક એમના પત્રો ઓછા આવતા થયા હશે, નહીતર તો રોજ પત્ર લખવાવાળા, કેમ કે એમનો આત્મા એમનો જીવ કૃપાળુ દેહમાં વળગેલો રહેતો અને વિયોગ રહેતો એટલે રોજ આંભરા કરે અને કાંઈક ને કાંઈક લેખા કરે. આ દિવસોમાં કંઈક પત્ર વ્યવહાર ઓછો થયો હશે એટલે એમ લખે છે કે કોઈ ઉપાધિ યોગથી એટલે વ્યવહારિક અને વ્યવસાયના કારણથી તમે આત્મવાર્તા, બીજી વાત નહીં, આત્મવાર્તા નહીં લખી શકતા હો, કેમ કે બંને વચ્ચે આત્મવાર્તાનો પ્રસંગ વિશેષ હતો એમ ધારીએ છીએ અનુમાન કર્યું છે. આત્મા સંબંધીની વાર્તા, આત્મા અંગેની વાર્તા, આત્માને હિત થાય એવી વાર્તા, એ સમાસ હોય છે ભાષાની અંદર, વચ્ચેના શબ્દો છે એ સમાવી દીધેલા હોય છે. વિભક્તિના પણ સમાસ હોય, આત્મકલ્યાણ એટલે આત્માનું કલ્યાણ છઠ્ઠી વિભક્તિ છે એને ષષ્ઠી સમાસ કહે છે વ્યાકરણમાં. બાકી ભાષાની અંદર વ્યવહારે ટૂંકું બોલવા માટે પાણીનો પ્યાલો, પાણી ભરેલો પ્યાલો એમ ન બોલીને પાણીનો પ્યાલો. અમારા ચિત્તમાં તો એમ આવે છે કે મુમુક્ષુ જીવને આ કાળને વિશે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. કોને? મુમુક્ષુ જીવને. મુમુક્ષુ જીવને એટલે પાત્રતાવાન જીવને, યોગ્યતાવાન જીવને પ્રતિકૂળતા પ્રાપ્ત થાય ત્યારે એના પરિણામ બગડવાને બદલે વધારે સુધારવા ભણી જાય. કેમ કે મુમુક્ષુ જીવ પ્રયત્નશીલ છે. કેવો છે? પ્રયત્નશીલ છે. આપણે વાહન ચલાવતા હોઈએ, સ્કૂટર કે એવું કાંઈ, એમાં ખાડો આવે કે ટેકરો આવે કે પથ્થરો આવે અને સહેજ મચક ખાઈ જાય તો સહેજે સહેજે એને બેલેન્સ રાખવાનો પ્રયત્ન થાય કે બીજું કાંઈ થાય? કારમાં બેઠા હોય ઉપર હેન્ડલ પકડીને, વાંક વળે તો હેન્ડલ મજબૂત પકડાઈ જાય કે નહીં, મુઠ્ઠી ટાઈટ થઈ જાય. જેમ સહજ થાય છે એવું મુમુક્ષુ જીવ માટે છે. જ્ઞાનીને તો સહજ છે દશા, પણ જ્ઞાની થવા યોગ્ય પ્રયત્નશીલ જીવ છે એ મુમુક્ષુ જીવ છે, એ જ્ઞાની થવા યોગ્ય છે. તો એને સંસારની પ્રતિકૂળતાઓ આવે છે ત્યારે એના પરિણામ બગડવાને બદલે વધારે આત્મકલ્યાણની દિશામાં આગળ વધે છે. આ યોગ્યતાવાનનો સહજ સ્વભાવ છે. અયોગ્યતાવાન જીવ હોય એના પરિણામ સહેજે સહેજે બગડે છે, એ ન ઈચ્છે તો પણ બગડી જાય. પ્રતિકૂળતા આવે અને પરિણામ એને ન બગાડવાની ઈચ્છા હોય તો બગડી જાય. યોગ્યતાવાન જીવ હોય તો પરિણામ સુધરવા લાગે. પછી એ પ્રતિકૂળતા શારીરિક હોય કે એ પ્રતિકૂળતા બીજા સંયોગોની હોય કે ગમે તે પ્રકારની હોય, કેમ કે એ વખતે એને વૈરાગ્ય વધે છે અને આત્મા તરફના ભાવો વિશેષ ઉલ્લાસિત થાય છે. અને સ્પષ્ટ અનુભવ ગોચર થાય છે કે ભિન્ન પદાર્થો ઉપર આ આત્માનો કોઈ અધિકાર નથી. પ્રતિકૂળતાનો અર્થ કે કાબુ બહાર ઉલટા ચાલે છે સંયોગો. સ્પષ્ટ વાત છે કે આ આત્માનો એના ઉપર કોઈ અધિકાર નથી. તો ભિન્નત્વ જે ચિંતવતો હતો એ ભિન્નત્વ અનુભવવાનો અવસર આવ્યો એને. તો ચિંતવું વિચાર, ચિંતવવું એ વિચાર દશા છે, જ્યારે અનુભવવું એ તો પ્રયોગ દશા છે. પ્રયોગ કાળ આવ્યો સામેથી. જ્ઞાન દશામાં જ્ઞાનીઓ તપશ્ચર્યા શું કરવા કરે છે, મુનિઓ તપશ્ચર્યા શું કરવા કરે છે. હાર લેવાનો વિકલ્પ આવે તો અભિગ્રહ શું કરવા ધારે છે. પ્રયોગ છે એ બધો, એનો પ્રતિકૂળતાને ઊભી કરવાનો પ્રયોગ છે. ઉપવાસ કરવો એટલે હોજરી તો એના ટાઈમે ઉષ્ણ પર્યાય ભજવાની જ છે. એ ઉષ્ણતાનું વેદન છે એને આપણે ભૂખ કહીએ છીએ. એક જાતની પ્રતિકૂળતા છે. અસાતાવેદની ઉત્પન્ન થાય છે તો અસાતાવેદની કહો કે પ્રતિકૂળતા. હાથે કરીને શું કરવા કરે છે ઉપવાસ? પ્રયોગ કરવો છે એમને. આત્મામાં સ્થિરતા વધારવાનો એમનો પ્રયોગ છે. આત્મામાં સ્થિરતા વધારવાનો છે, કેમ કે જ્ઞાન દશા થઈ ચૂકી છે. હવે દોષ અસ્થિરતાનો છે. એ અસ્થિરતાનો દોષ મટાડવા માટે મુનિઓ પણ પ્રયોગ કરે છે. તો મુમુક્ષુને મુમુક્ષુની ભૂમિકામાં જે પ્રતિકૂળતા આવે છે એને આત્મકલ્યાણની અંદર હિતકારક થઈ પડે છે. યોગ્યતાવાન જીવને આત્મકલ્યાણની અંદર એ નિમિત્તભૂત થાય છે. તો જે આત્મકલ્યાણમાં નિમિત્ત પડે એને પ્રતિકૂળતા કેમ કહેવાય? જે નુકસાન કરે એને તમે પ્રતિકૂળતા કહો, પણ જે લાભ કરી દે એને શું કરો પ્રતિકૂળતા કહેવી જોઈએ? એને તો પ્રતિકૂળતા નામ આપવું એ યોગ્ય નથી. દુનિયાની દ્રષ્ટિએ ભલે, જગતની દ્રષ્ટિએ ભલે એ પ્રતિકૂળતા હોય, પણ એને પોતાની પ્રતિકૂળતા નથી. ઉલટાની એ લાભનું નિમિત્ત છે અને અનુકૂળતા છે. એવી કાર્ય પદ્ધતિ યોગ્યતાવાન જીવની હોય છે કે ગમે તે ઉદય આવે, અનુકૂળતાનો આવે તો પણ આત્મકલ્યાણમાં ઢાળે વાળે, પ્રતિકૂળતાનો આવે તો પણ આત્મકલ્યાણમાં વાળી જાય. બસ એક જ લાઈન પકડી છે, ગમે તે પ્રસંગ હોય એને આત્મકલ્યાણનું નિમિત્ત કેમ બનાવવું? એવી એની સહજ યોગ્યતા હોય છે અને એ જ કામ કરવાની કળા છે. સાચી કળા એ છે, એને સંસારથી તરવાની કળા કહે છે. શેની કહે છે? એને તરવા, એને સંસારથી તરવાની કળા. ઉદય છે પૂર્વકર્મના, એ બધા ઘર બહાર નીકળ્યા પછી સામે આવતા ટ્રાફિક જેવી જ વાત છે. તમે ઘરની બહાર નીકળો વાહન લઈને, એટલે ટ્રાફિક તો સામે મળવાનો છે. એમ આ જીવને ઉદય આવે છે, એ બધો ટ્રાફિક છે. ટ્રાફિકમાં તરીને ચાલો છો કે નથી ચાલતા? બસ એક્સિડન્ટ નથી કરતા તમે, એટલું તમને વાહન ચલાવવાની કળા છે. એમ આ સામે જે પ્રસંગો ઉદયો આવે છે, એમાં એક્સિડન્ટ થાય તો માર ખાઓ, જખમી થાવ, ઘાયલ થાવ, એક્સિડન્ટ ન કરો તો તરી જાઓ. બસ તરવાની કળા છે. જગત આખાના જીવો, આખા જગતના જીવો પ્રતિકૂળતાની કલ્પનાથી પણ ભય પામે છે. હજી તો આવી નથી પ્રતિકૂળતા, પણ પ્રતિકૂળતા આવશે તો આથી ભયવાન હોય છે. જ્યારે એક મુમુક્ષુ જીવ એવો જીવ છે કે પ્રતિકૂળતા આવવાની, આવનારી પ્રતિકૂળતાથી ભય નથી પામતો. આવા દો જે આવે, હું એનું સ્વાગત કરવા પૂરેપૂરી તૈયારીથી ઊભો છું. શું કેટલો સેલ્ફ કોન્ફિડન્સ છે! પૂરેપૂરી તૈયારીથી હું ઊભો છું, ભલે આવે. હું હવે મારું અહિત નહીં સાધો, મારું હિત જ સાધીશ. એવા મુમુક્ષુ જીવને કૃપાળુ દેવે લક્ષમાં લઈને આ વચનામૃત લખ્યું છે કે મુમુક્ષુ જીવને આ કાળને વિશે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. તરી જાય, ચોક્કસ તરી જાય. પ્રતિકૂળતા વધુ આવે ને લાભ વધુ થાય. સો આનંદ આશ્ચર્ય થાય એવી વાત છે. શું 913માં લીધું છે કે નહીં? 913માં બહુ સરસ શબ્દો લીધા છે. જો અસાતાનો ઉદય આવતા વિલક્ષણ, એવી વિલક્ષણ સ્વ આનંદ આશ્ચર્યકારક વૃત્તિ ઉદ્ભવતી કે અસાતાનો ઉદય સંપ્રાપ્ત થઈએ અને તેમાં પણ તીવ્રપણે ઉદય સંપ્રાપ્ત થઈએ, એટલે તીવ્ર વેદના થઈએ શરીરની, તેમનું વીર્ય વિશેષપણે જાગૃત થતો, એમનો પુરુષાર્થ છે એ વિશેષપણે જાગૃત થતો, ઉલ્લાસ પામતો અને તે સમય અધિક કલ્યાણકારી સમજાતો અથવા અનુભવાતો. આ વાત એમને મનમાળીભાઈ ઉમેદરામ કરીને કોઈ મુમુક્ષુ છે એને, કોઈ પાત્રતાવાન જીવ છે એને આ વાત લખી છે. કેમ કે એ પણ અસાતાના વેદનીમાં આવીને શાંતિથી વેદતા હતા, એને પ્રેરણા મળે એવા વચનો લખ્યા છે એમણે. મહાપુરુષોનો દ્રષ્ટાંત ટાંકીને પ્રેરણા આપી છે. અનંતકાળથી અભ્યાસેલો એવો આ સંસાર, અનંતકાળથી અભ્યાસનો અર્થ શું છે? ઊંધી પ્રેક્ટિસ કરીને અનુભવેલો એવો આ સંસાર, સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે, એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે. શું કહે છે? અનંતકાળથી સંસારનો અભ્યાસ કેવો છે? કે પરિવારના સભ્યો મારા, એવી પ્રતિકૂળ ચાલે ત્યારે ખબર પડે મારા કેટલા કાંઈ મારા વાળા છે એની કલ્પના કરી હતી એ ખોટી હતી. શરીર મારું પ્રતિકૂળ ચાલે ત્યારે ખબર પડે કે મારો અધિકાર કેટલો શરીર ઉપર ચાલે છે. વેપાર કરે કમાવા માટે ને ખૂટ જાય. બુદ્ધિ કમાતો હોય ત્યારે બુદ્ધિનો અહમ આવે, મારા બુદ્ધિથી હું કમાણો, મારી આવડતથી કમાણો, મારી હોશિયારીથી કમાણો, અને એ પાછું ખોવે ત્યારે એને સ્પષ્ટ ખ્યાલ આવે કે આમાં કાંઈ મારું ચાલે એવું બુદ્ધિનો આ વિષય નથી, આ પ્રારબ્ધનો વિષય છે. એમ સ્પષ્ટપણે પરપદાર્થોની સ્વતંત્રતા અને ભિન્નતા વિચારવાનો પ્રસંગ પ્રતિકૂળ પ્રસંગે વિશેષપણે હોય છે. એની સ્વતંત્રતા છે, એની ભિન્નતા છે. આ જીવ એ વાત ભૂલી જાય છે ત્યારે ઉલટો ચાલે છે અને દુઃખી થવાના પરિણામ કરે છે. પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે, અને એ અનુભવીને નિશ્ચય થાય તો પાકો નિશ્ચય થાય. અનુભવથી નિશ્ચય થાય તો પાકો નિશ્ચય થાય, એટલે ભૂલાય નહીં એવો નિશ્ચય થાય. હાલ કાંઈ સત્સંગ જોગ મળે છે કે કેમ, શું પૂછો, તમને પ્રતિકૂળતા શું આવી છે અને લાવો એનો અમે રસ્તો કાઢીએ એમ નથી કીધું. જો પત્રમાં એવી ચર્ચા નથી કરી, નહીતર એમના પ્રત્યે એમને ઘણું બહુમાન હતું. શું કોઈને એવો તર્ક પણ થાય કે વાત્સલ્યથી તો એમ થવું જોઈએ ને, શું પણ એ જ્ઞાની પુરુષને વાત્સલ્યનો પાઠ શીખવવાનો હોય નહીં. શું એ એમના ખ્યાલમાં જ છે. પણ સામા જીવનું હિત કેમ થાય એ એમના લક્ષમાં હોય છે. વાત્સલ્ય દેખાય ત્યારે પણ અને વાત્સલ્ય ન દેખાય ત્યારે પણ. ન દેખાય ત્યારે વાત્સલ્યનો અભાવ છે એમ સમજવાની બિલકુલ ભૂલ કરાય નહીં, એવી ભૂલ ન કરાય. શું ભાઈ આ વખતે એમ કેમ ન પૂછ્યું? પોતે વાત તો અનુમાન તો એ કર્યું છે આગળ કે કોઈ ઉપાધિ યોગથી શું કાંઈક આત્મવાર્તા તમે નથી લખી શકતા ને ક્યાંક હલવાઈ ગયા છો તમે, શું નક્કી કોઈ પ્રતિકૂળતા આવી હશે અનુમાન કરી લીધું. એ પ્રતિકૂળતાના હિસાબે જ ઉપાધિ યોગ કીધો, કેમકે પ્રતિકૂળતામાં જીવને ઉપાધિ વધે છે. તો કે ભલે ઉપાધિ આવી તો સારું છે, એટલે કે તમને ઉપાધિ આવવી જોઈએ એ જરૂરી છે હું એમ માનું છું. એ તમારા આત્માનું કલ્યાણનું કારણ થશે, તમારી યોગ્યતા જોઈને એવી રીતે લીધું છે. એટલે એની ચર્ચા જ નથી કરી કે તમને શું ઉપાધિ આવી છે, શું પ્રતિકૂળતા છે, કાંઈક જણાવજો, અમારાથી કાંઈ એવું કરવા યોગ્ય હશે, થવા યોગ્ય હશે તો કોઈ કરી દઈશું, કાંઈ નહીં. ઉલટાનું એમ લખ્યું છે કે હાલ કાંઈ સત્સંગ જોગ મળે છે કે કેમ, કોઈને સત્સંગમાં છો કે નહીં, ત્યાં કોઈ મુખના સત્સંગમાં કે બીજી રીતે કાંઈ સત્સંગનો યોગ છે કે નહીં, કેમ કે ઉપાધિ પ્રસંગે પ્રતિકૂળ પ્રસંગે સત્સંગ છે એ વિશેષ મુમુક્ષુને આધારભૂત છે. સમાધાન થાય અને પોતાના પરિણામ પડતા હોય તો અટકી જાય, બચી જાય. એટલે સત્સંગને પોતે યાદ કર્યો છે, બીજી રીતે યાદ નથી વાત કરી એ પ્રસંગને. અમે એમાંથી શું મુકશું એ બોધ લેવા જેવો છે કે કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતાને કારણે જ્યારે જ્યારે પોતાના પરિણામ બગડે ત્યારે ત્યારે એને સત્સંગ વિશેષ વિશેષ પ્રકારે કરવો અને આરાધવાનો પ્રયત્ન કરવો. આધાર કોનો લેવો એવા પ્રસંગે, પરિણામ બગડતા હોય એવા પ્રસંગે આધાર કોનો લેવો, એ સત્સંગનો આધાર લેવો, એ આમાંથી નીકળે છે. જે પ્રશ્ન પૂછ્યો છે ને એમાંથી એ વાત નીકળે છે. ભલે પ્રસંગ ચાલે છે સુભાગભાઈ નો પત્રમાં, એ તો પોતાના પ્રયોજનના દ્રષ્ટિથી વાતને સમજવાની ને વિચારવાની રીતે છે. તો એમાં એ વિચારવું જોઈએ કે જ્યારે જ્યારે કોઈ પ્રતિકૂળ પ્રસંગે પોતાના પરિણામ બગડે ત્યારે ત્યારે એને સત્સંગને માં વિશેષ જોયો. પરિણામ બગડે ત્યારે સત્સંગ છોડી દેવો એવું ન હોય. પ્રસંગભાઈ શું હમણાં એટલી બધી મૂંઝવણ થાય છે ને એટલું બધું હમણાં પરિણામ બગડે છે, એ સત્સંગમાં નથી જવું, બિલકુલ નહીં. ઉલટાનો એ વખતે એક કલાક સત્સંગ મળતો હોય તો રિક્વેસ્ટ કરવી જોઈએ, ભાઈ અડધી કલાક તમે મને અંગત આપો. ભલે સામૂહિક સત્સંગ એક કલાક પૂરો થઈ જાય, ઠીક છે, એ નોર્મલ આપણી જે લોકોના ઉપયોગની સ્થિતિ છે એક એક કલાકમાં જનરલ ચાલે, એથી એક કલાક તો માંડ ચાલે, પછી તો પાછો ચંચલતા પકડે. સામૂહિક વાત છે, ઠીક છે, પણ અંગત રીતે જ્યારે સત્સંગ કરવો હોય ત્યારે એમાં ટાઈમ લિમિટ ન હોય. સામૂહિક સત્સંગમાં રેગ્યુલારિટી પંક્ચ્યુઆલિટી જરૂરી છે, પણ અંગત સત્સંગમાં એ જરૂરી નથી. એમાં સમયની મર્યાદા કાંઈ જોવાનું ન હોય. સુગાનીજીને અમે સત્સંગમાં બેસતા, રાત્રિ ચર્ચા ગુરુદેવની પૂરી થાય એ વખતે એમ થાય કે જરાક થાક લાગ્યો છે, જરાક સહેજ સુવાનો વિકલ્પ હોય, પણ જ્યાં ચર્ચા શરૂ થાય પછી ક્યાં ઊંઘ ગઈ ને ક્યાં થાક ગયો ખબર પડે નહીં. બાર એક તો સામાન્ય, બાર એક વાગવા એ તો સામાન્ય, દોઢ બે સુધી પણ ચાલે અને ધારાવાહી ચાલે. હે ના, બીજા પણ જેમને ત્યાં ઉતરતા હતા ગુલાબબેન, એ લોકો એ બહેનો પણ બેસતા હતા. એક માજી છે આપણે નવરંગભાઈ નામ, મધરતા, એક જ હોંસળી બધાને રૂમોથી ભણે, એટલે એ ત્રણ ચાર જણા બેસતા, ચારેક જણા એ બેસે, કોઈ વારે મેં દીકરી હોય તો છ જણા હોય. અમે બે જણા ભાઈઓમાં, અમે બે જણા હતા, બીજું કોઈ નહોતું. પછી ટાઈમની ખબર ન રહી. એ શું અંગત સત્સંગ ચાલે છે, સામૂહિક નથી ચાલતું. અને રસવાળા હોય એટલે કોઈને ઊભા થવાનું મન થાય નહીં એમાંથી, એટલું ધારાવાહી ચાલે કે બીજો વિકલ્પ જ ન આવે. એ કોઈ રસ રસના ઘૂંટડા જ પીવાતા હોય, રસમાં જ ડૂબી જવાતો હોય, કાંઈ બીજો વિકલ્પ ન આવે. ઘડિયાળનું ધ્યાન ન જાય એક વખત. એટલે ખાસ કરીને અહીંયા તો પર્ટિક્યુલર પ્રસંગ છે કે પ્રતિકૂળતા હોય અને પરિણામ પ્રતિકૂળતા બાજુ ખેંચાતા હોય તો પણ એ વખતે સારામાં સારો ઈલાજ સત્સંગનો આધાર લેવો અને આશ્રય લેવો એ જ છે. અને એ વાત ભૂલવા જેવી નથી અને એ વાત ખોવા જેવી પણ નથી, એ ધ્યાન રાખવું. એક પ્રશ્નમાંથી આટલું નીકળે છે, હાલ કાંઈ આપને સત્સંગ જોગ મળે છે કે કેમ? એનો અર્થ કે ન મળે તો તમે સત્સંગ કરજો. ઉપાધિ ગમે તેટલી પ્રતિકૂળતા હોય આ વખતે તમે સત્સંગ કરજો એમ એમાં સંકેત છે એમના પ્રશ્નમાં. હા, તે અથવા સત્સંગ ન હોય તો કઈ અપૂર્વ પ્રશ્ન આવે છે કે કેમ? તે લખવામાં આવતું નથી, તે લખશો. સુભાગભાઈની યોગ્યતામાંથી બહુ સારા તાત્વિક પ્રશ્નો ચર્ચાઓ ચાલતી હશે એમાંથી વાત નીકળે છે. અપૂર્વ પ્રશ્ન લીધા છે, એ અપૂર્વ પ્રશ્ન અંદરથી આવે છે કે નહીં એવું છે. નાની કાંઈ બધું વિચારીને બેઠા નથી હોતા, અને બધા પડખાનો ઉપયોગ કાંઈ ચાલેલો નથી હોતો બધાને, ગમે એવા જ્ઞાની હોય, કૃપાળુદેવ કે જેવા ગુરુદેવ જ્ઞાની, ગમે એવા જ્ઞાની હોય, મહાજ્ઞાની હોય, પણ વિશેષ યોગ્યતાવાન અને પાત્રતાવાન જેવો જે છે એની જિજ્ઞાસા ને એના પ્રશ્નો એવા આવે કે એમની લબ્ધિમાંથી બધું બહાર આવવા માંડે. લબ્ધિ હોય છે એમની પાસે, ઉપયોગ નો થયેલો હોય. લબ્ધિ તો બાર અંગની છે, કેવળ જ્ઞાનની લબ્ધિ છે. બાર અંગ તો અનંતમાં ભાગે છે, કેવળ જ્ઞાન પાસે કેવળ જ્ઞાનની લબ્ધિ છે. એ લબ્ધિમાંથી નીકળે, અને જેમ ગાયના આંચળમાંથી દૂધ કાઢે એમ પાત્રતાવાન જીવ અંદરથી માખણ કાઢે, દૂધ ન કાઢે પણ માખણ કાઢી લે, એનું નામ સત્સંગ કહેવાય. એનું નામ ખરો સત્સંગ કહેવાય. અપૂર્વ પ્રશ્નો ઉઠે અને અપૂર્વ સત્સંગ ચાલે એનો. એવો સત્સંગ કૃપાળુદેવ અને સ્વભાગભાઈ વચ્ચે પ્રત્યક્ષમાં ચાલતો હશે અને પત્રોમાં પણ ચાલતો હશે એમ અહીંથી લાગે છે. કાંઈ અપૂર્વ પ્રશ્ન આવે છે કે કેમ, તે લખવામાં આવતું નથી, તે લખશો એટલે શું છે કે હમણાં પત્ર નથી, કદાચ કોઈ પ્રશ્ન આવતો હોય, કોઈ ભાવ આવતો હોય ને કારણવશ ન લખાતો હોય, શું એમ બની જતું હોય તો જરૂર લખજો. યોગ્યતાવાન હોય તો, અયોગ્યતાવાન હોય તો પરિણામ બગાડી નુકસાન કરી બેસે. આ વાત તો યોગ્યતા ઉપર રહે છે. હા, પ્રતિબંધ છૂટે. જો જીવ યોગ્યતાવાન હોય તો પ્રતિબંધ છૂટે. કે સ્પષ્ટ વાત છે, હું મારમ ગણીને જે કંઈ સમજુ છું એના બદલે આ બધું સ્વતંત્ર હાલે છે, દેખીતી વાત છે. આમાં મારા પણ કરીને મીઠાશ લઈને આપણે ક્યાં પરિભ્રમણ વધારવું? સ્વતંત્ર જીવ છે, આપણે આપણા કામે લાગો, મૂકી દો, નહીંતર પકડ આવ્યા વિના રહીએ ને. એમ કેમ ન થાય, આમ જ થવું જોઈએ ને આમ કેમ ન થાય, એ આવી જવાનું. કરતા બુદ્ધિ આવશે, અધિકાર બુદ્ધિ આવશે, એ બધું થશે. મને એમ છે કૃપાળુદેવને ખબર છે એમને શું પ્રતિકૂળતા ચાલે છે, એટલે એટલા બધું સમજીને લખે છે. શું આવો એક તમને સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બન્યો છે? કેવો? ગમે એવો આકરો હોય તો શું કે સાધારણ કે, હું આકરો ન કે તો આમ આમ થાય, પરિણામ ડૂબી જાય. એક તો પરિણામ ડૂબતા હોય ઓર ડૂબી જાય. સાધારણ પ્રસંગ છે. એક પત્રમાં લખ્યું છે કે રામના વનવાસનો એક દિવસે નથી, પાંડવોના વનવાસની એક ઘડીએ નથી, અને ગત સુકુમારના પ્રતિકૂળતાને એક પળે નથી. શું કાંઈ પ્રતિકૂળતા નથી હવે. એક કોઈ એક કાંકરો મારે એમાં કઈ રેડું પાડવાની હોય? ખાલી કાંકરો મારે આમ કે એમાં રેડું પાડવા માંડે, હે મને વાગી ગયું, વાગી ગયું, વાગી ગયું, મરી ગયો, મરી ગયો, એમ કઈ થાય. આ પ્રતિકૂળતા તો એ કાંકરો વાગવા જેવી છે. આ કાળમાં પ્રતિકૂળતા કેટલીક હોય. આ મનુષ્ય ભાવમાં તીવ્ર પ્રતિકૂળતાઓ નથી ને તીવ્ર અનુકૂળતાઓ નથી. પ્રતિકૂળતાની બે ગતિ છે, તિર્યંજન અને રક્ષ. એવી પ્રતિકૂળતા મનુષ્યને થતી નથી. અનુકૂળતા દેવ દેવલોકની જોઈ લ્યો, એવી ક્યાંય અહીંયા અનુકૂળતા હોતી નથી. એટલે બધું સાધારણ જ હોય છે. અનુકૂળતા એ સાધારણ ને પ્રતિકૂળતા એ સાધારણ. એમાં અનુકૂળતા મળે એમાં રાચવા માંડે ને નાચવા માંડે. શું હા, એ મનુષ્યની ગતિની રેન્જમાં જ એને ઉદય હોય બધા. ઓલા બીજી ગતિની રેન્જમાં આવે નહીં. શું સાધારણ અનુકૂળતા હોય, અનુકૂળતા આવે તો ભલે ને 5-5 કરોડ અબજ મળી ગયા હોય તો એ બધું સાધારણ છે, એમાં કઈ નથી. બીજું શું હોય એની અંદર, એ તો એથી વધારે મોટો ફિગર હોય તો એ સાધારણ જ છે, એમાં કાંઈ નથી. બીજું અને પ્રતિકૂળતા સાધારણ હોય છે, એવી કોઈ મોટી પ્રતિકૂળતા હોતી નથી. પણ જીવ આખે આખો એમાં હલવાઈ જાય છે, સાધારણમાં પોતે તો અસાધારણપણે ડૂબી જાય છે. અનુકૂળતામાં એટલો બધો રસ લઈ લે, પ્રતિકૂળતામાં એટલો બધો ખેદાઈ જાય, અને જાણે કોઈ દી બી ફેરફાર થવાનો જ નથી એમ માની લઈએ, બે વખતે એમ ડૂબી જ જાય એની અંદર. અરે ભાઈ, બધું ક્ષણિક છે, બધું પલટતું ને ફરતું છે. આવો એક તમને સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બન્યો છે, તેમાં મૂંઝાવું ઘટતું નથી. ખેડાવાનું મુમુક્ષુને હોય ને એમાં મૂંઝાવું ન જોઈએ એમ કે છે, જરાય મૂંઝાવું ન જોઈએ. ઉલટાનું એ પ્રસંગ જો સમતાએ વેદવામાં આવે તો જીવને નિર્વાણ સમીપનું સાધન છે, મોક્ષ માર્ગ સમીપનું સાધન ન કીધું, નિર્વાણ સમીપનું સાધન કીધું છે. કેટલી એટલી બધી સરસ વાત કરી છે એમણે, પ્રેરણાની દ્રષ્ટિએ જોઈએ તો કે પ્રતિકૂળ પ્રસંગે જીવ જો યથાર્થપણે એમાંથી પોતાના પરિણામને તત્વ દ્રષ્ટિએ બેલેન્સ કરી લે અને ક્ષમતામાં આવે તો એ મોક્ષની નજીક જાય છે, મોક્ષ માર્ગની નજીક નહીં, મોક્ષની નજીક જાય છે. શું બહુ મોટી કમાણી બતાવી છે. શું જો એવી જ વસ્તુ સ્થિતિ હોય તો, એવી જ વસ્તુ વ્યવસ્થા હોય તો, એવા પ્રતિકૂળ પ્રસંગને હંમેશા હંમેશા આવકારવા જોઈએ અને એની રાહ જોવી જોઈએ. કેમ કે એ તો નિર્વાણ સમીપનું કારણ થાય છે, તો પછી તો એ તો બહુ સારી વાત છે ને, લાવ્યા તો લવાતા નથી. ભાવના ભાવી જોઈએ, હું નિર્વાણ સમીપ જાઉં એવી એવી તક, એવો મોકો મને ક્યારે મળે, અને એને પ્રતિકૂળતા કહેવાય કેમ, કહેવાય બહુ નિર્મળતા થઈ જાય. જો પ્રતિકૂળ પ્રસંગે મૂંઝાયા વિના યથાર્થ સુવિચારનાથી મુમુક્ષુ જીવ પરિણામ ન બગાડે અને સુધારે, બહુ નિર્મળતા આવે આત્મામાં, બહુ નિર્મળતા આવે. થોડા ટાઈમમાં ઘણી કમાણી થાય, એટલે એમ કીધું છે કે નિર્વાણ સમીપનું કારણ છે, હજી તો મોક્ષ માર્ગ નથી આવ્યો. સમ્યક દર્શનની વાત ન લીધી, સીધી મોક્ષની વાત લીધી. કોઈ ટેમ્પ્ટેશન નથી આવ્યો, ખરેખર એમ છે. હવે બોલો, જે પ્રતિકૂળતા છે શું કરવા, ગભરાવું જોઈએ, હોશ ચડવી જોઈએ, નિર્માણ સમીપ જવા માટેની હોશ ચડવી જોઈએ. ભલે પધારો, તમે પધારો બાપા, આવો આવો, તમે આવો, ખુશીથી આવો. તમારા માટે આસન ને શેત્રંજન બધું બિછાવી રાખ્યું છે, તમારો સત્કાર કરીને તમને બરાબર તિલક કરશો. હે, સત્કાર કરીએ ત્યારે તિલક કરીએ છીએ કે નહીં, હે, ચાંદલો કરીએ છીએ કે નહીં, એવી રીતે મુમુક્ષુની તૈયારી હોય. કેવો મજાનો માર્ગ છે બોલો, આખી દુનિયા જેનાથી હરહરી જાય. સૌભાગભાઈ જેવી પ્રતિકૂળતા હોય ને તો છાતીના પાટિયા ભીસાતા હોય, સામાન્ય માણસના છાતીના પાટિયા ભીસાવા માંડે એવી પ્રતિકૂળતામાં એ હતા. એને કહે છે કે આવો એક સાધારણ પ્રસંગ છે, એમાં શું થઈ ગયું, એ તો તમને તમારા કુટુંબ પ્રત્યેનું મમત્વ છોડાવવા માટે, પોતાપણું છોડાવવા માટે એ પ્રસંગ આવ્યો છે. કલ્યાણનું કારણ માનો એને, સમજો કલ્યાણનું કારણ, એમ લીધું છે. બીજા એક પત્રમાં લીધું છે, ભગવાનની પ્રસાદી છે એ તો. એ શું છે, અન્ય મતમાં એક બહુ સજ્જડ માન્યતા છે, ભગવાનની પ્રસાદીનો અનાદર ન કરાય. ગમે એવું તમે જમીન બેઠા હોય ને ભૂખ ન હોય તો એ તમારે પ્રસાદી ખાઈ જ લેવી જોઈએ. પ્રસાદીનો અનાદર કરીને પાછી ન ઠેલાય કે નહીં નહીં મારે નથી ખાવું એમ ન કરાય. હ, એ ભગવાનનો અનાદર છે, ભગવાનનું અપમાન છે એમ ગણાય છે ત્યાં. એમ આ કુદરતી ભગવાન જ છે, બીજું શું છે? એને તમે પ્રતિકૂળતા મોકલી, ભગવાનની પ્રસાદી છે. પ્રતિકૂળતા આવે તો મજા આવે. શું લેવાનું કે કામ કરવાની ખરી મજા ત્યારે આવે, એવી તૈયારી અંદર હોય એને શું વાંધો આવે? કેવો જોઈએ, કાંઈ વાંધો આવે નહીં. એ તો બધા રહી જ ગયેલા છે, અનુકૂળતાની ક્યાં સવાલ જ છે? એ પ્રસંગ ક્ષમતાએ જો વેદવામાં આવે તો જીવને નિર્વાણ સમીપનું સાધન છે. વ્યવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્ર વિચિત્રપણું છે, એ તો બધા એને ચિત્ર વિચિત્ર હલવાના. તે આ હુંડા સર્પીની કાળ છે, કોઈને એક સરખું ચાલે જ નહીં. મોટા અબજોપતિને એક સરખું નથી ચાલતું, કરોડોપતિ અબજોપતિને એક સરખું નથી ચાલતું, બધા દિવસ એને એક સરખા નથી આવતા. એને આડું નવડું આડું અવડું થયા જ કરે, આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય, થયા જ કરે. વ્યવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્ર વિચિત્રપણું છે, માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ એમાં દુઃખ, એવી જીવની સ્થિતિ છે, બીજું કાંઈ નથી. કહ્યું નહીં, નિર્ધન હતો અને 10,000 આવી ગયા એટલે રાજીનો રેડ થઈ ગયો. કોઈ તો 10,000 ભાયા નહોતા, અને 1,00,000માંથી 90,000 ગયા તો કે મરી ગયો, મરી ગયો, મારી મૂડી વહી ગઈ, હું તો મરી ગરીબ થઈ ગયો, પાયમાલ થઈ ગયો. હું તો 10,000 તો છે પણ તારી પાસે, તો ઓલો રાજી થાય છે ને, આ પાયમાલ થઈ ગયો એમ કહેવાય. કલ્પનાએ કરીને સુખ અને કલ્પનાએ કરીને દુઃખ, એ જ 10,000 છે. વેલ્યુ તો એની જેટલી છે એટલી જ છે. આવી સ્થિતિ છે જેવી. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાષે છે, પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાષે છે. શું વ્યવહારિક પ્રસંગોમાં તો કલ્પના જીવ કરે એટલી જ વાત છે, બાકી વાતમાં કાંઈ માલ નથી. નહીં અનુકૂળ છે કોઈ પ્રસંગ ને કોઈ પ્રસંગ પ્રતિકૂળ છે, અને આત્મકલ્યાણ માટે બે અનુકૂળ છે, અને નેત્ર અયોગ્યતાવાળા માટે બે પ્રતિકૂળ છે. અનુકૂળતા આવે તો અનુકૂળતાના રસમાં ઝેર પી લઈએ, પ્રતિકૂળતા આવે એટલે ખેદખીન થઈને ઝેર પી લઈએ. એ તો એટલું ઝેર જ પીએ, અમૃત પીએ એ અમૃત પીએ બે વખતે, અને ઝેર પીએ એ ઝેર પીએ બે વખતે. આમ છે શું કહ્યું? અનુકૂળ કલ્પનાએ તે પ્રસંગ અનુકૂળ ભાષે છે, પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રસંગ પ્રતિકૂળ ભાષે છે, અને જ્ઞાની પુરુષોએ તે બે કલ્પના કરવાની ના કહી છે. આ જ્ઞાની પુરુષની આજ્ઞા છે. શું છે? ના કહી છે એનો અર્થ કે આજ્ઞા છે કે તું કોઈ અનુકૂળતામાં રાચીશ નહીં, કોઈ પ્રતિકૂળતામાં તો પ્રતિકૂળતા ગણીને ખેદાઈશ નહીં. એમાં શું થઈ ગયું? એમાં મને શું ફરક પડે છે? આવ્યું ગયું એમાં મને શું ફરક પડે છે? આવ્યું તેથી હું અમારા હાથમાં કંઈ મોટો થઈ ગયો, કાંઈ ગુણ વધી ગયા ક્યાંય, અને ગયું તો કાંઈ દુબળો થઈ ગયો ક્યાંય, કાંઈ નથી. નાની પુરુષે તે બે કલ્પના કરવાની ના કહી છે, કાંઈ નહીં તો એ આજ્ઞાનું અવલંબન લેવું ઠીક. બીજું ન સૂજે તો આજ્ઞાનું અવલંબન લેવું કે મને જ્ઞાની પુરુષની આ આજ્ઞા છે, હું કેમ આજ્ઞા ભંગ કરું છું, આજ્ઞા ઉપર કેમ પગ દઈને ચાલું છું, એ કેમ મારાથી થાય કે ન થાય? આજ્ઞાનું દોરડું તો અરોહણ ક્રમમાં પકડાવી શક નથી, પકડાવ્યું એ તો પકડી જ રહ્યા બધા સ્ટેજમાં. આજ્ઞાનું દોરડું તો પકડી જ રાખવાનું છે. સારું પણ કલ્પના આવી ગઈ છો. ચિત્ર ની કલ્પનારી આવે છે એ તો પકડી રાખવાનું છે. સહેલો રસ્તો છે આજ્ઞાને વળગી રહેવું, એ સહેલો રસ્તો છે. એ અત્યારે પાર્ટીઓ જવા માંડી છે, પાર્ટીઓ બધી જવા માંડી છે, અને બે ચાર મહિના પછી વળી આપણને વધારે પ્રતિકૂળતા આવે ત્યારે આમ કરવું તેમ કરવું. હા, એ વિકલ્પો અત્યારે બિલકુલ નહીં કરવાના. હજી તો પ્રતિકૂળતા આવે નથી, પણ આવ્યા પહેલા વિકલ્પના એ નહીં જવું જોઈએ. આવવા દો, ગમે એવી પરિસ્થિતિ આવે ને. મારું આત્મકલ્યાણનું કાર્ય હું કદી ચૂકીશ નહીં, કેમ કે મને જ્ઞાનીની આજ્ઞા છે. આત્મકલ્યાણ તો ચૂકવાનું જ નથી, એ હું કદી ચૂકીશ નહીં. બધી પરત રહેશે ને રાખીશ જ, હું એમાં ફેર નહીં પડે. બસ પછી આવવા દો જે આવે એમ. જ્ઞાની પુરુષે તે બે કલ્પના કરવાની ના કહી છે, અને તમને તે કરવી ઘટતી નથી. જરાક મચક ખાઈ જતા હતા, બહુ ઉત્કૃષ્ટ મુમુક્ષ હતા તો તે મચક ખાઈ જતા હતા. પ્રતિકૂળતા એમની સામાન્ય જેવી તો નહોતી જ, તો કૃપાળુ દેવ તો એને એમ જ કેને સામાન્ય છે, સામાન્ય જેવી નહોતી. પરિણામ થોડા મચક ખાઈ જતા હતા. પ્રતિકૂળતા એવી હતી, બિલકુલ નિર્ધન સ્થિતિ હતી. વેપાર કરે તો નુકસાન જાય, નફો કરવાને બદલે બહુ મહેનત કરે ત્યારે હાવ થોડું મળે, ઘર ખર્ચાનું પૂરું ન મળે. ઘરે અનાજ લાવે તો પછી ઉધાર લાવવું પડે, કેશ હોય નહીં. એ ખૂટી જાય ત્યારે ઓલું બાગલું બિલ પેમેન્ટ કરવાની વ્યવસ્થા ન હોય, બીજું કેવી રીતે લેવા જાય. આમાં માણસ બીજી વખત ઉધાર આપે કેવી રીતે? વાગલના તો તમે આપી દો, તમે મહિના દોઢ મહિના પહેલાં લઈ ગયા છો, એ જે બાકી છે ને પછી નવું લેવા આવ્યા તો આગલા તો આપો કાંઈ, એમ જ કે ન કે કેવી રીતે આપે? ને એ વ્યવસ્થા ન હોય તારે કેવી મૂંઝવણ થાય? એવી પ્રતિકૂળતા ના થાય, એકદમ હેન્ડ ટુ માઉથ. કુટુંબને શું ખવડાવશું? તો કુટુંબ કોનું? કૃપાળુ દેવ કે તારું શું ખવડાવે છે ને? વિચારવાન ને શોક ઘટે નહીં એમ શ્રી તીર્થંકર કહેતા હતા. જેવું ભગવાન અમે વાત લઈ આવ્યા, ભગવાને આમ કહ્યું છે. એનો ખેદ હોય નહીં, પ્રતિકૂળતાનો ખેદ કે શોક હોય નહીં, એમાં મૂંઝાવાનું હોય નહીં, પુરુષાર્થ ઉપાડવાનો હોય એમ કહે છે. કૃપાળુ દેવે સ્વભાગભાઈને તો એટલી ટ્રીટમેન્ટ આપી છે સરસ, કે એક્સપર્ટ ડોક્ટર ભયંકર રોગમાંથી તંદુરસ્ત કોઈને કરી દે એમ એમને ઠેઠ ગ્રહિત મિથ્યાત્માંથી ઉપાડીને સમ્યક દર્શન સુધી લઈ ગયા છે. બહુ સારી ટ્રીટમેન્ટ આપી છે.